જય જીનેન્દ્ર બધાને. આપણે હવે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લે.
નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહૂણમ.
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એમાં ચેપ્ટર નંબર 6 નિમિત્ત ઉપાદાનની ચર્ચા આપણે કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે આપણને વસ્તુ સ્વતંત્રતાનો ઢંઢેરો પીટીને સમજાવ્યું છે કે વિશ્વમાં જે અનંત પદાર્થો છે, 6 દ્રવ્ય, અને દરેક દ્રવ્યમાં જીવના અનંત, ઉદગલના અનંતાનંત એમ કરતા કરતા આખા વિશ્વમાં અનંતાનંત પદાર્થો છે, તે બધા અનંતાનંત પદાર્થો પોતપોતાનું કાર્ય પોતાની રીતે પોતાની શક્તિ અનુસાર કરે છે, એ સમજવા માટે જે અનેક સિદ્ધાંતો જીનાગમમાં સમજાવવામાં આવ્યા છે એમાંનો એક બહુમૂલ્ય રત્ન એ આ નિમિત્ત ઉપાદાન નામનો સિદ્ધાંત જેનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી અમુક પરિભાષાઓ જોઈ હતી અને સાથે આપણે જે બ્રહ્મચારી સુમંત પ્રકાશજીએ એક ચાર્ટ બનાવ્યો છે એ ચાર્ટ પણ જોઈ રહ્યા છે. તો જો થોડુંક એમાંથી રિવિઝન કરીએ છે અને આગળ વધીએ. ચેપ્ટરનું નામ શું છે? નિમિત્ત ઉપાદાન કહો, અથવા નિમિત્ત નૈમિત્તિક અધિકાર કહો, અથવા ઉપાદાન ઉપાદેય અધિકાર કહો, બધાનો મીનિંગ એક જ થાય છે. બધી વસ્તુ એક જ સિદ્ધાંતને સમજાવે છે. આ સિદ્ધાંતને સમજવાની પદ્ધતિ શું છે? કે સ્થૂલથી સૂક્ષ્મને જાણવું અને જ્ઞાતથી અજ્ઞાતને જાણવું. કેવી રીતના છે? સ્થૂળથી સૂક્ષ્મને જાણવું અને જ્ઞાતથી અજ્ઞાતને જાણવું. કેમ છે આવી પદ્ધતિ? કેમ કે જો આપણે લૌકિક જે કાર્ય જોઈ રહ્યા છે આપણી આજુબાજુ, આ ગાડી ચાલવી, પછી બાએ રોટલી બનાવવી, આદિ આદિ જે કાર્ય આપણે જોઈ રહ્યા છે, તો આપણને સ્થૂળ વસ્તુ દેખાય છે, બહારથી સ્થૂળ દેખાય છે, પણ આપણે જાણવું છે અંદર સૂક્ષ્મ દરેક પરમાણુનું કે દરેક દ્રવ્યનું શું કાર્ય થઈ રહ્યું છે. ખ્યાલમાં આવે છે ને? સૂક્ષ્મ વસ્તુ આપણા ક્ષયોક્ષમ જ્ઞાનવાળા જીવને ચક્ષુ ઇન્દ્રિયથી દેખાતી નથી. દેખાય છે સ્થૂળ, દેખાય છે જે જ્ઞાત વસ્તુ છે, જે આપણને જણાય છે, અને એનાથી જે અજ્ઞાત સિદ્ધાંત પાછળ રહેલો છે, જે સૂક્ષ્મ વસ્તુ પાછળ રહેલી છે, એને સમજવું છે. તો જો આપણે આને આ ચેપ્ટરને નિમિત્ત ઉપાદાનને કારણ કાર્ય વ્યવસ્થા પણ કહેવામાં આવે છે, તો એમાં આપણે કારણ અને કાર્યની પરિભાષા જોઈ હતી. ફરીથી જોઈને રિપીટ કરીએ. કાર્ય કોને કહેવાય? કે જે કારણને અનુસરીને થાય, કારણાનુવિધાયની કાર્યાણી, કારણને અનુસરીને જે થાય તેને કાર્ય કહે છે. અને કારણ કોને કહેવાય? કે કાર્યની ઉત્પાદક સામગ્રી, તેને કારણ કહે છે. ફરીથી, એવી સામગ્રી કે જેનાથી કોઈક ક્રિયા થાય, તો એ સામગ્રીને કહેવાય કારણ, અને ક્રિયા જે થઈ એને કહેવાય કાર્ય. એ સામગ્રીને કહેવાય કારણ અને જે ક્રિયા થઈ એને કહેવાય કાર્ય. કાર્ય કહો અથવા એને પર્યાય કહો, એને અવસ્થા કહો, એને દશા કહો, પરિણતિ કહો, આ એક જ વસ્તુના જુદા જુદા નામ છે. આ ખ્યાલમાં આવે છે ને બધાને? જો આપણે આ જૈન સિદ્ધાંતમાં દ્રવ્ય ગુણ પર્યાયથી આપણે બહુ ફેમિલિયર છે, તો કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્યની કંઈક વિશેષતાઓ છે જે એના ગુણો કહેવાય છે. બરાબર, દ્રવ્યની જ વિશેષતાઓને ગુણો કહે છે. હવે એ દ્રવ્યની વર્તમાનમાં જે કાંઈ અવસ્થા છે એ અવસ્થાને તેની પર્યાય કહે છે. હવે આ પર્યાય એને જ દ્રવ્યનું કાર્ય કહે છે. બરાબર, પર્યાયને જ દ્રવ્યનું કાર્ય કહે છે. તો આ આખો સિદ્ધાંત આપણે સમજવાની કોશિશ શું કામ કરી રહ્યા છે? કે આ કાર્યના કારણોને જ્ઞાત કરવું, કાર્યના કારણો સમજવા અથવા કોઈ પણ વસ્તુ પર્યાય થાય તો એ પર્યાયનું મૂળ કારણ શું છે, એ પર્યાય કેવી રીતના થઈ, કોને કારણે થઈ, એ સમજવા માટે આ આખા સિદ્ધાંતને સમજવાની પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે સમજીએ તો જીવને સુખી થવા માટે સમ્યક દર્શન અથવા મોક્ષ માર્ગ પર ચાલવું છે. બરાબર, જીવને સુખી થવા માટે સમ્યક દર્શન પ્રગટ કરવું છે અથવા મોક્ષ માર્ગ ઉપર ચાલવું છે, તો સમ્યક દર્શન પ્રગટ કરવા રૂપ કાર્ય, ફરીથી સમ્યક દર્શન પ્રગટ કરવા રૂપ કાર્ય એનું કારણ કોણ, ખ્યાલ આવે છે? જીવને સુખી થવું છે તો સુખી થવારૂપ કાર્ય તો એનું કારણ કોણ, તો જે કારણ થી કાર્ય થાય, કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. તો અહીંયા સુખી થવા માટે ઉત્પાદક સામગ્રી ક્યાં છે, તો જીવની અંદર જ છે. સમ્યક દર્શન રૂપ કાર્ય પ્રગટ કરવાની ઉત્પાદક સામગ્રી ક્યાં છે, તો જીવની અંદર જ છે. માટે એનું કારણ જીવ પોતે, ખ્યાલ આવે છે? આ કારણ સમજીને, કારણ સમજીને જે રીતે કાર્ય બની શકે એ રીતે એ કાર્યને ઉત્પન્ન કરવું. ઉત્પન્ન કરવું એ પણ એક વ્યવહારની ભાષા છે, બાકી જીવ તો કંઈ કરી શકતો નથી. પણ એ વસ્તુ સ્વરૂપને સમજવું કે જેનાથી જીવ નિર્ભર થઈ જાય, બસ એ જ આ ચેપ્ટરને સમજવાનું પ્રયોજન છે. તો જો આપણે કારણ અને કાર્યની પરિભાષા જોઈ. આપણે પ્રશ્નોત્તર માળામાં પણ આ સેમ ક્વેશ્ચન છે 379-380. કાર્યની ઉત્પાદક સામગ્રી તેને કહેવાય કારણ, અને કાર્ય કારણ અનુસાર જે થાય તેને કહેવાય કાર્ય. બરાબર, આ તો થયું. હવે આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે કાર્યની ઉત્પાદક સામગ્રી કેટલા પ્રકારની છે, એટલે કે કારણ કેટલા પ્રકારના છે. તો કારણના મુખ્ય બે પ્રકાર, નિમિત્ત અને ઉપાદાન. કારણના મુખ્ય બે પ્રકાર, નિમિત્ત અને ઉપાદાન. એમાં આપણી નિમિત્તની વિસ્તૃત ચર્ચા હમણાં થઈ રહી છે. ઉપાદાનની આપણે પરિભાષા તો જોઈ પ્રશ્નોત્તર માળામાં ક્વેશ્ચન 382. એ પરિભાષા આપણે જોઈ, એનું વિસ્તૃત સ્વરૂપ જોવાનું હજી આપણું બાકી છે. અત્યારે આપણે નિમિત્તની પરિભાષા જોઈને એનું ડિટેલમાં સ્વરૂપ જોઈ રહ્યા છે. તો જો પ્રશ્નોત્તર માળામાં છે ક્વેશ્ચન 384, અને આપણે આ જે ચાર્ટ જોઈ રહ્યા છે એમાં ચાર્ટમાં આપણે નિમિત્ત કારણનો જે સેક્શન છે તે આપણે જોઈએ છે. બરાબર, જો આ નિમિત્ત કારણના સેક્શનમાં આપણે પાંચ બિંદુ જોયા હતા. એ પાંચ બિંદુ આપણે ફરીથી એને જરાક રિવાઇઝ કરીએ છીએ. સૌથી પહેલું, નિમિત્ત કારણની પરિભાષા શું? નિમિત્ત કોને કહેવાય? નિમિત્ત કોને કહેવાય? જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો આરોપ જેના પર આપવામાં આવે એવી વસ્તુને અથવા એવા પદાર્થને નિમિત્ત કારણ કહે છે. જો બધા મારી સાથે બોલજો, ભલે આપણા માઇક મ્યુટ છે, પણ તમે તમારી રીતે બોલજો તો યાદ રહી જાય. બુકમાંથી વાંચીને બોલો. હા, જો જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવી શકે તેવા પદાર્થને નિમિત્ત કારણ કહે છે. જો કોન્ફરન્સ પર કોઈનો ફોન ચાલુ છે, બહુ ડિસ્ટર્બન્સ આવે છે, મ્યુટ કરી નાખજો પ્લીઝ. તો પરિભાષા શું થઈ નિમિત્તની? બે કન્ડિશન થઈ. એક, કે પદાર્થ પોતે કાર્યરૂપ ન પરિણમવો જોઈએ, એટલે કે કાર્ય એ પદાર્થમાં નથી થતું, કોઈ બીજા પદાર્થમાં થાય છે. બરાબર. અને સેકન્ડ પોઈન્ટ, કે કાર્ય જ્યારે પેલા બીજા પદાર્થમાં થાય છે તો આ પદાર્થ ઉપર એક અનુકૂળ હોવાનો, અનુકૂળ એટલે કે સપોર્ટિવ હોવાનો આરોપ તો આપવો જોઈએ ને. જેવી રીતના ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ કે આપણે, હું ગાડીમાં અહીંયાથી મંદિરથી જાઉં છું. બરાબર, તો હું ગાડીમાં અહીંયાથી મંદિર જાઉં છું તો અનુકૂળ હોવાનો આરોપ કોના કોના પર આવશે? એક તો ગાડી પર આવશે, પેટ્રોલ પર આવશે, રસ્તા પર આવશે. ખ્યાલ આવે છે ને? હવે ફૂટપાથ છે, લેમ્પ પોસ્ટ છે રસ્તા પર, એના પર અનુકૂળ હોવાનો આરોપ આવશે? નહીં આવે. કેમ કે એ ભલે રસ્તામાં છે, પણ મને અહીંથી મંદિર જવામાં એ કઈ રીતે કાર્યકારી નથી. બરાબર ને? ફૂટપાથ, લેમ્પ પોસ્ટ આદિ મને અહીંથી મંદિર જવામાં કોઈ રીતે કાર્યકારી નથી, માટે એને નિમિત્ત કારણ નહીં કહેવાય. પણ ગાડી, રસ્તો આદિ એ બધાને નિમિત્ત કારણ કહેવાય છે. ખ્યાલ આવે છે? તો નિમિત્ત ફરીથી કોને કહેવાય? નિમિત્ત છે એ અન્ય પદાર્થ છે, જેમાં કાર્ય થઈ રહ્યું છે એ પદાર્થ નથી. કોઈ અન્ય પદાર્થ કે જે આ પદાર્થના કાર્યમાં અનુકૂળ હોવાનો આરોપ આપી શકાય. તો જો આપણે આ પોઈન્ટમાં સેકન્ડ આપણે પાંચ પોઈન્ટ જોવાના હતા ને, એક પહેલો પોઈન્ટ જોયો પરિભાષા, બીજો પોઈન્ટ છે નિમિત્તના અપરનામ. અપરનામ કહો અથવા એના સિનોનિમ્સ કહો, સમાનાર્થી શબ્દ. તો નિમિત્ત કે નિમિત્ત એટલે શું? નિમિત્ત એટલે જે પદાર્થમાં કાર્ય થઈ રહ્યું છે એના સંયોગમાં બીજા કયા પદાર્થો રહેલા છે ત્યારે, એટલે એને કહેવાય સંયોગરૂપ કારણ. બરાબર? અથવા નિમિત્ત એટલે જે પદાર્થમાં કાર્ય થઈ રહ્યું છે એ પદાર્થની આજુબાજુ ત્યારે કયા પદાર્થ હતા એનું જ્ઞાન કરાવવા વાળો શબ્દ, એટલે એને કહેવાય જ્ઞાપક કારણ. અથવા તો જે પદાર્થમાં કાર્ય થઈ રહ્યું છે એ પદાર્થ તો વિવક્ષિત પદાર્થ, એટલે જેમાં કાર્ય થાય છે, એને છોડીને બીજા પદાર્થો કે જે જ્યારે ત્યાં મોજૂદ છે, પર પદાર્થ અથવા ભિન્ન કારક, આ બધા નિમિત્તના અપરનામ અથવા સિનોનિમ્સ છે. આ ખ્યાલ આવે છે બધાને? જો નિમિત્ત વસ્તુ શું છે કે જે પદાર્થ, આ વિશ્વમાં અસંખ્યાત પ્રદેશો છે પણ પદાર્થો અનંત અનંત છે, તો કોઈ પણ એક પદાર્થ જ્યાં રહેલો છે એની આજુબાજુ બીજા ઘણા બધા પદાર્થો છે, આજુબાજુ શું ઈજ પ્રદેશ પર બી ઘણા બધા પદાર્થો છે. તો જ્યારે કોઈ એક પદાર્થમાં કાર્ય થાય એ જ સમયે, આગળ ને પાછળ નહીં, એ જ સમયે આજુબાજુ રહેલા પદાર્થોને નિમિત્ત કારણ કહેવાય છે. ખ્યાલ આવ્યો? તો જો આપણે પરિભાષા જોઈ, નિમિત્તના સિનોનિમ જોયા, હવે ત્રીજું નિમિત્તની વિશેષતાઓ. આ બધું આપણે લાસ્ટ ક્લાસમાં થઈ ગયું છે, આપણે ખાલી રિવાઇઝ કરીએ છીએ, પછી આગળ વધશું. જો નિમિત્તની વિશેષતાઓ શું છે કે નિમિત્ત ધર્માસ્તિકાય વત્ત છે. ધર્માસ્તિકાય વત્ત એ શબ્દનો મતલબ શું છે કે નિમિત્ત અકર્તા છે. એકદમ કાર્ય જેમાં જે પદાર્થમાં થઈ રહ્યું છે એ પદાર્થમાં જ્યારે કાર્ય થાય છે ત્યારે નિમિત્ત ત્યાં ખાલી જાણે મોજૂદ છે બસ, એના સિવાય એનું કાંઈ જ કરતા પણ એમાં નથી. જેવી રીતના વિશ્વમાં ધર્મદ્રવ્ય બધે ફેલાયેલો છે, તો જીવ અને પૂતગલ ગમન કરે છે પોતાની શક્તિથી. એ જીવ અને પૂતગલ જ્યારે પોતાની શક્તિથી ગમન કરે છે તો એ ધર્મદ્રવ્ય પર આરોપ આપવામાં આવે છે, કે એને નિમિત્ત તરીકે આરોપ આપવામાં આવે છે. બસ એવી જ રીતે જ્યારે સમજો કુંભારે ઘડો બનાવ્યો એમ કહેતા, ઘડો તો માટીથી સ્વયં બન્યો પણ કુંભાર જેવી રીતના વિશ્વમાં ધર્મદ્રવ્ય મોજૂદ છે એવી રીતના કુંભાર પણ ત્યાં મોજૂદ હતા, બસ એટલું એનું કર્તૃત્વ છે, નિમિત્તની એટલું કોન્ટ્રીબ્યુશન છે. બરાબર? પછી શું છે નિમિત્તની વિશેષતા? કે નિમિત્ત એ પર પદાર્થની એક સમયવર્તી દશા છે. આપણે એ વાત થઈ ને કે જ્યારે કાર્ય થાય છે ત્યારે જ જે પદાર્થમાં કાર્ય થયું તેમાં અને પર પદાર્થમાં સંબંધ થયો, એક સમય પૂરતો, આગળ પાછળ નહીં. આગળ પાછળ તો વિશ્વમાં ઘણા બધા પદાર્થો રહેલા છે, એમ જોવા જઈએ તો આગળ પાછળ કહેતા ત્રણેય વિશ્વના બધા જ પદાર્થો નિમિત્ત કહેવા પડે. ખ્યાલ આવે ને? તો એમ તો બને નહીં. તો જ્યારે કાર્ય થઈ રહ્યું છે તે જ સમયે કોઈ પર પદાર્થની એક સમયવર્તી અવસ્થા, તેને કહેવાય નિમિત્ત કારણ. ખ્યાલ આવે છે? નિમિત્ત કોઈ પદાર્થનું નામ નથી. ફરીથી જેવી રીતના કુંભાર ઘડો બનાવે છે તો કુંભાર હંમેશા માટે નિમિત્ત નથી, ત્રણેય કાળ નિમિત્ત નથી. જ્યારે ઘડો બન્યો ત્યારે જ કુંભારને એનું નિમિત્ત કારણ કહેવામાં આવે છે. પછી આપણે ત્રણ પોઈન્ટ જોયા, પરિભાષા, સિનોનિમ્સ અને એની વિશેષતાઓ. હવે ફોર્થ, આ નિમિત્તને જાણવાનો ઉદ્દેશ શું છે, નિમિત્તને જાણવાનું પર્પઝ શું છે, એને બતાવ્યું જ શું કામ જ્યારે એમાં જો નિમિત્તમાં કાર્ય તો થતું નથી, કાર્ય તો ઉપાદાનમાં થાય છે. નિમિત્ત કાર્ય થતી વખતે કાંઈ કરતું નથી, એનું કાંઈ કોન્ટ્રીબ્યુશન નથી, એ ખાલી અકર્તા, અરે એ ખાલી ધર્માસ્તિક આવત ત્યાં મોજૂદ છે, એ સંયોગરૂપ પદાર્થ છે. તો એવા પદાર્થો તો વિશ્વમાં અનંત છે, તો પછી નિમિત્તને કીધું શું કામ? તો જો ઉદ્દેશ, નિમિત્તને બતાવવાનો ઉદ્દેશ શું છે કે કાર્ય થતી વખતે અનુકૂળ પદાર્થોની અનિવાર્ય ઉપસ્થિતિનું જ્ઞાન કરાવવું. જો આ સેન્ટેન્સ જરાક સમજીએ, સૌથી પહેલો પોઈન્ટ, આપણા જેવા મિથ્યાદ્રષ્ટિ જીવો કોઈ હોય અને કાર્ય થતું દેખે તો કાર્ય થતી વખતે આજુબાજુના જે પદાર્થો છે એ પદાર્થને જ કાર્યના કરતા સમજી લે છે. મિથ્યાદ્રષ્ટિ જીવો કાર્ય એક પદાર્થમાં થયું તો અન્ય પદાર્થને તેનો કરતા સમજી લે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવાનો ઉદ્દેશ એ કે ભાઈ પેલો પદાર્થ તો ખાલી નિમિત્ત છે, કાર્ય થવામાં તેનું કાંઈ જ કોન્ટ્રીબ્યુશન નથી. એ સમજાવું પહેલો પોઈન્ટ. પછી બીજો પોઈન્ટ, કોઈ પણ પદાર્થમાં કાર્ય થયું તો ત્યારે આજુબાજુના પદાર્થ કયા હતા તેનું જ્ઞાન કરાવવું, એને ફક્ત જણાવવું, એની ખાલી નોલેજ શેર કરવું કે હા જો ત્યારે આ બધા હતા, એના માટે નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવે છે. થર્ડ પોઈન્ટ, જ્યારે કાર્ય થયું એ એક સમય માટે જ આ બે પદાર્થ વચ્ચે જે સંબંધ બન્યો એ ખાલી ઉપચારનો સંબંધ, એનું જ્ઞાન કરાવવા માટે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવામાં આવે છે. ફોર્થ પોઈન્ટ, જ્યારે કાર્ય થયું ત્યારે આ આજુબાજુના પદાર્થની અનિવાર્ય ઉપસ્થિતિનું જ્ઞાન કરાવવું છે. જો હવે અનિવાર્ય ઉપસ્થિતિ એટલે શું એક જરાક સમજીએ. અનિવાર્ય એટલે જેને નિવારી ન શકાય, જેને નિવારી ન શકાય એટલે કે એ પદાર્થની ઉપસ્થિતિ જરૂર હોય છે. ખ્યાલ આવે છે? જ્યારે કાર્ય થાય ત્યારે કોઈક અન્ય પદાર્થની ઉપસ્થિતિ ત્યાં જરૂર છે. ફરીથી જેવી રીતે આપણે કહ્યું ને, લોકમાં પ્રદેશો તો અસંખ્યાત જ છે અને દ્રવ્ય અનંતાનંત છે. અસંખ્યાત તો નાની સંખ્યા છે, અનંતાનંત તો બહુ મોટી સંખ્યા છે. એનો મતલબ દરેકે દરેક પ્રદેશ ઉપર અનંત અનંત દ્રવ્યો રહેલા છે ઓન એન એવરેજ. ખ્યાલ આવે છે? માટે કોઈ પણ એક પદાર્થ પરિણમે અથવા એમાં કંઈક કાર્ય થાય તો ત્યાં બીજા પદાર્થો તો હોવાના જ છે. ખ્યાલ આવે છે? બીજા પદાર્થો કંઈક બીજે વયા જતા નથી, હોવાના જ છે. તો એવો ઓટોમેટિક મિથ્યાભાસ થઈ શકે છે કે હા જો આમાં કાર્ય થયું તો પેલા પદાર્થે ત્યાં કાર્ય કરાવ્યું. ખ્યાલ આવે છે? તો એ મિથ્યાભાસ તો ટાળવો છે. બીજો પોઈન્ટ શું છે કે જ્યારે આ પદાર્થમાં કાર્ય થાય છે તો વિશ્વમાં એવો ક્રમ છે, એક પાંચ સમવાયરૂપ સિદ્ધાંત છે કે કોઈ એક પદાર્થમાં કાર્ય થતા એનો જ પુરુષાર્થ કાર્યકારી છે, એ જ કાળલબ્ધિએ કાર્ય થાય છે, જે કાર્ય થવાનું છે તે જ થાય છે, અને સાથે સાથે જે અમુક પદાર્થો ત્યાં મોજૂદ હશે એ નિમિત્ત રૂપે પણ ત્યાં અનિવાર્ય ઉપસ્થિત હશે જ. ખ્યાલ આવે છે? જેવી રીતના કે ઘડો બને તો ઘડો બનતી વખતે ત્યાં કુંભારની અનિવાર્ય ઉપસ્થિતિ છે, ભલે કુંભાર કંઈ કરતો નથી ઘડા બનાવવામાં, એવું હોવા છતાં કુંભારના ન હોય ત્યારે પણ ઓટોમેટિક કંઈ ઘડો બની જતો નથી. એમ ગુરુદેવશ્રી હંમેશા કહે ને, આ કંઈ પોપાભાઈનું રાજ નથી કે આકાશમાં ફૂલ કંઈ ઉગતા નથી. ફૂલ ઉગવા છે તો ફૂલ તો પોતાની યોગ્યતાથી ઉગે છે, પણ તો પણ ક્યાં ઉગે છે કે ભાઈ એને ફળદ્રુપ જમીન હોય, પૂરતું પાણી પૂર્યું હોય ત્યારે જ ફૂલ ઉગે છે. ખ્યાલ આવે છે? વિશ્વમાં આવા કુદરતી નિમિત્ત નૈમિત્તિક સંબંધો જોવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે એમ સમજો એક રીતનો કોઇન્સિડન્સ કે જ્યારે આમ થાય ત્યારે જ આમ થાય છે. બસ આને કહેવાય અનિવાર્ય ઉપસ્થિતિ. દરેક દ્રવ્ય પોતપોતાની યોગ્યતાથી પોતપોતાની રીતે પરિણમે છે એ વસ્તુ સ્વાતંત્ર્યનો ચરમસીમાનો સિદ્ધાંત છે. આવું હોવા છતાં જ્યારે એક પદાર્થમાં કાર્ય થાય છે ત્યારે બીજા પદાર્થની ત્યાં અનિવાર્ય ઉપસ્થિતિ હોવી, બસ એને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. ખ્યાલ આવે છે? સમજાયું હશે. તો આપણે જો ચાર પોઈન્ટ જોયા, પરિભાષા જોઈ, સિનોનિમ્સ જોયા, વિશેષતાઓ જોઈ અને નિમિત્તને જાણવાનો ઉદ્દેશ જોયો. એના સિવાય એક છેલ્લો પોઈન્ટ પણ છે, એ પણ જોઈએ કે નિમિત્તને સમજવાનું પર્પસ શું. કે ભાઈ અકર્તૃ, નિમિત્ત અકર્તૃ છે, નિમિત્ત અકર્તા છે એ સમજવું, આ અકર્તાનો હેતુ શું છે. ખ્યાલ આવે છે? જો આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે આપણે સમજીએ છીએ, નિમિત્ત ઉપાદાનનો સિદ્ધાંત, એ આખા સિદ્ધાંતને સમજવાનો સાર શું છે કે ભાઈ વિશ્વમાં કોઈ દ્રવ્ય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી. આ આખા સિદ્ધાંતનો સાર તો એ જ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. અને જો સ્વયં કોઈ કાર્ય કરવું હોય તો એના માટે સ્વયં જ કાર્યકારી છે. એટલે મારામાં કોઈ કાર્ય થવું હોય તો એ મારા માટે કાર્યકારી હું જ છું. હવે જ્યારે આપણે ઉપાદાન સમજશું ને ત્યારે એમાં વધારે ડિટેલમાં જશું તો ખબર પડશે કે અરે મારામાં કાર્ય કરવું હોય તો એના માટે હું પણ અકર્તા છું. ખ્યાલ આવે છે ને? એ ટોપિક પછી જરા ડિટેલનો છે, એ આવશું. અત્યારના તો એટલું સમજીએ કે દરેક દ્રવ્યનું જે કાર્ય થઈ રહ્યું છે એના માટે અન્ય દ્રવ્ય એટલે કે નિમિત્ત બિલકુલ અકર્તા છે. તો શું કામ અકર્તા છે? તો જો એના માટેના ચાર બિંદુ અહીંયા આપ્યા છે. પહેલું, કેમ કે નિમિત્ત એ ભિન્ન દ્રવ્ય છે. નિમિત્ત માટે આપણે સિનોનિમ શું કીધું કે સંયોગરૂપ દ્રવ્ય છે, પરપદાર્થ છે. નિમિત્ત પરપદાર્થ છે. પરપદાર્થ હોવાને કારણે જ્યારે નિમિત્ત પરપદાર્થ છે તો એક દ્રવ્યમાં જ્યારે વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય ત્યાં જ કર્તા કર્મ સંબંધ હોય છે. આપણે ષટકારક ચેપ્ટરમાં આ જોઈ લીધું, જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે ત્યાં જ કર્તા કર્મ સંબંધ હોય છે. અને વ્યાપ્ય વ્યાપક સંબંધ ક્યાં હોય છે? કે દરેક દ્રવ્યનો તેની પર્યાય સાથે, દ્રવ્ય વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે, તો દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં વ્યાપે છે. દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં વ્યાપે છે. આવું હોવાને કારણે અન્ય દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયમાં વ્યાપતું નથી, માટે અન્ય દ્રવ્ય અને જેમાં કાર્ય થઈ રહ્યું છે તેને વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, માટે કર્તા કર્મ સંબંધ પણ નથી. માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી. બરાબર? આ તો પહેલો પોઈન્ટ થયો. સેકન્ડ પોઈન્ટ, જો નિમિત્ત પોતે તો કાર્યરૂપે પરિણમતું નથી, બરાબર, પણ નિમિત્ત પણ જ્યારે કાર્યરૂપે કાર્ય થાય છે ત્યારે કાર્ય થતી વખતે અન્ય પદાર્થની ત્યાં ઉપસ્થિતિ હોય જ છે. બરાબર? એટલે એને કહેવાય અનિવાર્ય ઉપસ્થિતિ છે, અનિવાર્ય હાજર છે એ નિમિત્ત. આવું હોવા છતાં નિમિત્તને સાધકતમ કારણ માની શકાતું નથી. હા, જો સેકન્ડ પોઈન્ટ શું છે કે જ્યારે કાર્ય થાય છે ત્યારે પરપદાર્થ ત્યાં હાજર હોય જ છે. હાજર હોવાને કારણે તેની અનિવાર્ય ઉપસ્થિતિ છે. હાઉએવર, એ અન્ય પદાર્થ કયો છે એની કંઈ નિયમ નથી. કોઈ પણ પદાર્થ હોઈ શકે. એમ કહેવાય ને, જેમાં કાર્ય થાય છે તે ઉપાદાન તો ફિક્સ છે, પણ સામે નિમિત્ત કયો પદાર્થ હશે એ નિમિત્ત પણ કંઈ ફિક્સ હોવું જરૂરી નથી. માટે નિમિત્તને સાધકતમ કારણ કહી શકાતું નથી. સાધકતમ કારણ એટલે શું? કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કયું? સાધકતમ ખ્યાલ આવે છે ને? કોઈ પણ કાર્ય કરવું હોય તો તેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કયું? તો નિમિત્ત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયા કહેવાનો પર્પઝ એ છે. ખ્યાલ આવ્યો? બીજો પોઈન્ટ. હવે થર્ડ પોઈન્ટ, અનિયત સ્વભાવ, કે નિમિત્ત અને ઉપાદાન વચ્ચેનો સંબંધ એક સમયનો છે, ફક્ત એક સમય. ખ્યાલ આવે છે ને? નિમિત્ત અને ઉપાદાનનો સંબંધ એક સમયનો છે, માટે કોઈ પણ અન્ય દ્રવ્ય પરમનન્ટ નિમિત્ત હોતું નથી. ખ્યાલ આવે છે ને? જો ઉદાહરણ તરીકે જોઈએ, આપણે વિશ્વમાં તો ઘણી ધૂમ મચી છે, અથવા તો આપણે એમ કહીએ ને ધાર્મિક ક્ષેત્રોમાં ઘણી ધૂમ છે કે ભાઈ આપણે સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવું હોય તો કોઈ પર્ટિક્યુલર ગુરુને તમે શોધી લો, સદગુરુને તમે શોધી લો. ખ્યાલ આવે છે? અથવા લૌકિકમાં પણ આપણે લઈએ ને કે ભાઈ તમારે કોઈ એક્ઝામમાં પાસ થવું હોય તો અમુક સરના ટ્યુશન તો કરવા જ પડશે. ખ્યાલ આવે છે? અરે ભાઈ, એક્ઝામમાં પાસ થવાનું કાર્ય તો આ જીવ કરે છે ને. જે સ્ટુડન્ટ છે તે પોતે પાસ થવાનો છે કે સર પાસ થવાના છે? સ્ટુડન્ટ પાસ થવાનો છે ને. તો સ્ટુડન્ટ જ્યારે પાસ થશે ત્યારે પેલા સરને નિમિત્ત તરીકે આરોપ આપવામાં આવશે, પણ સ્ટુડન્ટ જ પાસ ન થાય. ખ્યાલ આવે છે? અને પાસ બી થાય તો કદાચ ઓછા માર્ક્સે પાસ થાય. તો દરેક વખતે પેલા સર ડેફિનેટલી નિમિત્ત થાય છે એવો નિયમ હોતો નથી. નીતો તો એ સરના બધા જ સ્ટુડન્ટ એક્ઝેક્ટ 100% માર્ક્સ લઈને આવવા જોઈએ, પણ એવું તો થતું નથી. ખ્યાલ આવે છે ને? તો સ્ટુડન્ટ તો પોતપોતાની યોગ્યતાથી માર્ક્સ લાવે છે અને ખાલી સર ઉપર આરોપ આપવામાં આવે છે. બસ એવી જ રીતે દરેક જીવ કલ્યાણ તો પોતપોતાની યોગ્યતાથી કરે છે. આજુબાજુના સંયોગો અથવા કોઈ યોગ્ય ગુરુ આદિ, આ દેવશાસ્ત્ર ગુરુ, એના પર ફક્ત આરોપ આપવામાં આવે છે. માટે નિમિત્ત કેવું છે? અનિયત સ્વભાવ છે. નિમિત્તનો સ્વભાવ અનિયત છે. જ્યારે કાર્ય થાય ત્યારે કોઈ વસ્તુ પર નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. કોઈ પરમનન્ટ નિમિત્ત હોતા જ નથી. ખ્યાલ આવે છે? ફોર્થ, નિમિત્ત પાછું કેવું છે? અસહાય દ્રવ્ય છે. કોઈ પણ કાર્ય કરવા માટે નિમિત્ત અસહાય છે, કેમ કે એ તો પરપદાર્થ છે. આ દ્રવ્યનું પરિણમન કોઈ અન્ય પદાર્થના આધારે નથી. જો એવું માનવામાં ન આવે તો વિશ્વમાં બધે કેઓસ થઈ જાય. ખ્યાલ આવે છે? જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કર્તા માની લેવામાં આવે તો વિશ્વમાં બધે કેઓસ થઈ જાય. જેવી રીતના સમજો, એક સુમંત્રકાજી ઉદાહરણ આપતા હતા કે કોઈ ભગવાન તમારું કલ્યાણ કરી નાખે એમ સમજો, તો એક જણનું કલ્યાણ કરે અને બીજાનું ન કરે તો ઝઘડા થઈ જાય કે ભાઈ ઈ જેનું કલ્યાણ કરે છે એ ખુશ થઈ જાય, જેનું કલ્યાણ ન કરે એ દુઃખી થઈ જાય. અચ્છા, જેનું કલ્યાણ કર્યું એ હમણાં ટેમ્પરરી તો ખુશ થયો, પછી એ પણ નારાજ થઈ જાય કે અત્યાર સુધી શું કામ રાહ જોતા હતા, અત્યાર સુધી મારું કલ્યાણ કેમ ન કર્યું, એટલે પાછો એ નારાજ થઈ જાય. ખ્યાલ આવે છે ને? તો કરતાપણાના અભિપ્રાયથી બધે દુઃખ જ દુઃખ પ્રસરે. માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એ માનવામાં જ સાર છે. અને એવું માનતા નિમિત્ત તો પરપદાર્થ છે, માટે આ દ્રવ્યમાં કાર્ય કરવા માટે અસહાય છે. કેવું છે? અસહાય. તો જો આપણે નિમિત્તના પાંચ મુદ્દાઓ, પાંચ પોઈન્ટ આપણે જોયા, પરિભાષા, એના સિનોનિમ્સ, એની વિશેષતા, આ નિમિત્તને જાણવાનો બેનિફિટ, એનો પર્પસ, અને નિમિત્ત અકર્તા છે એના હેતુ અથવા એનો કોન્ક્રીટ સિદ્ધાંત, બરાબર, એટલે એને પ્રૂવ કર્યું કે નિમિત્ત અકર્તા છે. હવે જો આપણે આ ચેપ્ટરમાં થોડુંક આગળ વધીએ છે, આ નિમિત્તના બે પ્રકાર છે. નિમિત્તના કેટલા બે પ્રકાર છે એ આપણે બે ભેદ આપણે આજે જોવાના છે. જો નિમિત્તના બે ભેદ કયા છે? બે ભેદ, એક છે ઉદાસીન નિમિત્ત અથવા નિષ્ક્રિય નિમિત્ત, અને એક છે પ્રેરક નિમિત્ત અથવા સક્રિય નિમિત્ત. જો પ્રશ્નોત્તર માળામાં ક્વેશ્ચન 385, નિમિત્ત કારણના કેટલા ભેદ છે? તો ઉત્તર, નિમિત્ત કારણના બે ભેદ છે. પહેલું છે પ્રેરક નિમિત્ત અને બીજું ઉદાસીન નિમિત્ત. જો નામ આપણને શું ઇન્ડિકેટ કરે છે? ઉદાસીન નિમિત્ત અથવા નિષ્ક્રિય નિમિત્ત, કે જાણે કોઈ ક્રિયા નથી, ઉદાસ છે, પણ તો પણ નિમિત્ત તરીકે એના પર આરોપ અપાય છે. બરાબર. અને બીજું નામ શું છે? પ્રેરક નિમિત્ત અથવા સક્રિય નિમિત્ત. આ જાણે આપણને આમ કોઈ આંગળીથી પુશ કરીને કાર્ય કરાવતું હોય ને, નામ ભલે એવું સાઉન્ડ કરે, પ્રેરક નિમિત્ત જાણે પ્રેરણા કરતો હોય, કોઈ અન્ય પદાર્થને કાર્ય કરવામાં પ્રેરણા કરતું હોય, નામ એવું છે, પણ ખરી રીતે પ્રેરક નિમિત્ત પણ ઓલા દ્રવ્યમાં બીજા દ્રવ્યમાં કાર્ય કરવામાં અસમર્થ છે. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાર્ય કરી શકતું નથી. તો પછી એકને ઉદાસીનને એકને પ્રેરક શું કામ કીધું? તો જો એની પરિભાષા આપણે વાંચીએ. પરિભાષા પ્રશ્નોત્તર માળામાં ક્વેશ્ચન 386, પ્રેરક નિમિત્ત કોને કહે છે? પ્રેરક નિમિત્ત કોને કહે છે? કે ગમન ક્રિયાવાળા જીવ અને પુદ્ગલો તથા ઈચ્છાદીવાળા જીવો પ્રેરક નિમિત્ત કહેવાય છે. જો બે સિદ્ધાંત આપણને અહીંયા કીધા કે એવા નિમિત્ત કે જેનામાં ગમન ક્રિયા છે અને ઈચ્છાશક્તિ છે, ઈચ્છાવાળા અને ગમનવાળા એવા દ્રવ્યો એવા પદાર્થો તેને પ્રેરક નિમિત્ત કહે છે. ખ્યાલ આવ્યો? ફરીથી, ગમન કરવાવાળા અને ઈચ્છા કરવાવાળા એવા કોઈ પદાર્થ કે જેના પર અનુકૂળ હોવાનો આરોપ આવી શકે તો એને પ્રેરક નિમિત્ત કહે છે. તો ચલો, મારો તમને બધાને પ્રશ્ન છે કે વિશ્વમાં 6 દ્રવ્ય રહેલા છે ને, તો તે 6 દ્રવ્યમાંથી પ્રેરક નિમિત્ત કેટલા દ્રવ્ય હોઈ શકે? સમજો, કોઈ પણ વિવક્ષિત પદાર્થમાં કાર્ય થયું, તો કાર્ય થયું ત્યારે સંયોગ રૂપે જે નિમિત્ત હોવાનો આરોપ જેના પર આવે છે, એ આરોપ 6 દ્રવ્યમાંથી પ્રેરક તરીકે કેના પર આવી શકે? તો જો એક જીવ દ્રવ્ય જ એવું દ્રવ્ય છે જેનામાં ઈચ્છાશક્તિ છે. ખ્યાલ આવે છે ને? બાકીના 5 દ્રવ્ય તો જળ દ્રવ્ય છે. તો જીવ દ્રવ્ય જ એવું છે જેનામાં ઈચ્છાશક્તિ છે. તો એક તો જીવ, અને ગમન ક્રિયા કોનામાં છે 6 માંથી? તો ક્રિયાવતી શક્તિ ખાલી જીવ અને પૂતગલોમાં જ છે, એટલે ગમન કરવાની શક્તિ પણ જીવ અને પૂતગલમાં જ છે. ખ્યાલ આવે ને? એટલે પ્રેરક નિમિત્ત કાં તો જીવ હોઈ શકે કાં તો પૂતગલ હોઈ શકે. આ જીવ અને પૂતગલ સિવાય ધર્મ અધર્મ આકાશ અને કાળ આ 4 દ્રવ્ય તો હંમેશા ઉદાસીન નિમિત્ત જ છે. ખ્યાલ આવ્યો બધાને? ધર્મ અધર્મ આકાશ અને કાળ આ 4 દ્રવ્ય હંમેશા ઉદાસીન દ્રવ્ય છે, ઉદાસીન નિમિત્ત છે. તો જો આપણે પરિભાષા આગળ વાંચીએ. ગમન ક્રિયાવાળા જીવ અને પૂતગલો તથા ઈચ્છા કરવાવાળા જીવ આદિ પ્રેરક નિમિત્ત કહેવાય છે. પ્રેરક નિમિત્તો બળજબરીથી ઉપાદાનમાં કાર્ય કરી દે છે કે પ્રભાવ આદિ પાડી શકે છે એવું સમજવું નહીં. જો નામ તો એવું છે ને, પ્રેરક, જ્યારે પ્રેરણા કરતા હોય, અથવા સક્રિય નિમિત્ત, કોઈ ક્રિયા કરીને કાર્ય કરી દેતા હોય, પણ એવું નથી. અંતે ભેદ કોનો છે? નિમિત્તનો. તો નિમિત્તના જેટલા સિદ્ધાંત છે બધા પ્રેરક નિમિત્ત પર લાગુ પડે છે. તો આપણે નિમિત્તમાં તો પહેલા જ જોયું કે દરેક નિમિત્ત ધર્માસ્તિકાયવત છે, ભિન્ન પદાર્થ છે, કાર્ય કરવામાં અસમર્થ છે. ખ્યાલ આવે છે ને? તો એવી જ રીતે પ્રેરક નિમિત્ત પણ કેવું છે? ધર્માસ્તિકાયવત છે, ભિન્ન પદાર્થ છે, કાર્ય કરવામાં અસમર્થ છે. માટે ઉપાદાનમાં બળજબરીથી જાણે કાર્ય કરાવી દેતું હોય કે કંઈ પ્રભાવ પાડતું હોય એવું ના સમજવું, કારણ કે બંને પદાર્થોનો એકબીજામાં અભાવ છે. પ્રેરક નિમિત્ત ઉપાદાનને પ્રેરણા કરતું નથી. ખ્યાલ આવે છે? જો આપણે આના ઉદાહરણ જોશું 2 મિનિટમાં, થોડા એક્ઝામ્પલ્સથી લઈને સમજશું. પહેલા પરિભાષા જોઈએ. હવે જો ઉદાસીન નિમિત્તની પરિભાષા જોઈએ, ક્વેશ્ચન 387, ઉદાસીન નિમિત્ત કોને કહે છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ આદિ નિષ્ક્રિય ગમન ક્રિયા રહિત કે રાગ રહિત દ્રવ્યોને ઉદાસીન નિમિત્ત કહે છે. જો આપણે પ્રેરક નિમિત્તમાં 2 કન્ડિશન જોઈ હતી કે કાં તો ગમન કરવાવાળા હોવા જોઈએ, એટલે क्रियावान होवा जोइए अथवा इच्छा करवा वाला होवा जोइए। हवे इच्छा वाला कहो कि राग करवा वाला कहो, बेनो मीनिंग सेम ज छे। ख्याल आव्यो? इच्छा करवा वाला कि राग आदि क्रिया करवा वाला, बेनो मीनिंग सेम ज छे। तो जे निमित्तो गमन आदि करे छे अथवा राग आदि करे छे तेने तो प्रेरक निमित्त कहेवाय छे, अने जे निमित्तो गमन आदि करता नथी के राग आदि के इच्छा आदि करता नथी तेने उदासीन निमित्त कहे छे। हाँ, उदासीन निमित्त कहे छे। हवे जो 387 ने नीचे ब्रैकेट्स में पहला तो एक सिद्धांत कही दीधो, आपणे समझी लईए पहला एना उदाहरण ने बधुं पछी जोशुं, पहला सिद्धांत जोई लईए। निमित्तोना पेटाभेद बतावा, कोई निमित्तोने प्रेरक अने कोई निमित्तने उदासीन कहेवामां आवे छे, पण सर्व प्रकारना निमित्तो उपादान माटे तो धर्मास्तिकायवत उदासीन ज छे। जोयुं? आम तो निमित्त ने उपादान बे नो संबंध छे, बराबर। संबंध कई रीते छे के ज्यारे ज्यारे उपादान मां कार्य थाय छे त्यारे तारे जेना पर अनुकूल होवानो आरोप आपवामां आवे तो तेने निमित्त कहेवाय छे। निमित्त ते उपादान मां काई करतुं ज नथी, ए तो पहला ज सेट करी दीधुं। हवे जे खाली निमित्तो छे एमां कोईक जातना भेद बतावा माटे, पदार्थ ने समजावा माटे तो एमां बे भेद पाडवामां आव्या के प्रेरक अने उदासीन। प्रेरक एटले जे इच्छा अने क्रिया करे छे तेवा, अने उदासीन एटले जे इच्छा अने क्रिया नथी करता तेवा। आवुं होवा छतां उपादान माटे तो बधा उदासीन ज छे, उपादान माटे तो बधा धर्मास्तिकाय वत ज छे, बधा ज निमित्तो अकर्ता छे। ख्यालमां आवे छे? निमित्तना भिन्न भिन्न प्रकारनुं ज्ञान करावा माटे ज तेना बे भेद पाडवामां आव्या छे। आ निमित्तनुं खाली ज्ञान करावा माटे आवा बे भेद पाडवामां आव्या छे। जो हवे आपणे उदाहरणथी एने समजीए छे, एकाद एक्ઝામ્પલ લઈએ તો આપણને સમજે। તો એક્ઝામ્પલ પણ પ્રશ્નોત્તર માળામાં જ આપેલું છે, તો આપણે ત્યાંથી જોઈએ। જો ક્વેશ્ચન 388, કુંભારે ચાક દંડ વગેરેથી ઘડો કર્યો, તેમાં ઘડારૂપ કાર્યમાં ત્રિકાળી અને ક્ષણિક ઉપાદાન કારણો કયા અને ઉદાસીન અને પ્રેરક નિમિત્ત કયા? ખ્યાલ આવે છે? આપણે ફેમસ એક્ઝામ્પલ કુંભાર પર જ પહેલા લઈએ કે કુંભારે ઘડો બનાવ્યો, તો આપણે દર વખતે શું કહીએ છીએ એમાં પહેલા તો સૌથી પહેલું એમાં ઉપાદાન કોણ અને નિમિત્ત કોણ? તો ઘડો બનવામાં ઉપાદાન તો માટી પોતે, કેમ કે જે પદાર્થ કાર્યરૂપ સ્વયં પરિણમે તે પદાર્થને ઉપાદાન કારણ કહે છે, બરાબર। એ તો આપણે પહેલા જ પરિભાષા જોઈ ને। તો અહીંયા કાર્યરૂપ કાર્ય શું થયું? કે ઘડો બન્યો। તો કયો પદાર્થ ઘડા રૂપે પરિણમ્યો? કે માટી ઘડા રૂપે પરિણમ્યો। માટે ઉપાદાન કારણ કોણ? તો એ માટી પોતે, અને નિમિત્ત કોણ? એ માટીને છોડીને પર પદાર્થ, માટીને છોડીને અન્ય પદાર્થ, સંયોગરૂપ પદાર્થ। તો જ્યારે જ્યારે ઘડો બન્યો ત્યારે ત્યારે માટીની આજુબાજુમાં કોણ હોય છે? તો કુંભાર છે જે ઘડો બનાવે છે, પછી પેલું નીચે ચક્ર છે કે જેની ઉપર માટી ફરે છે, એક દંડથી કુંભાર એ ચક્રને ફરાવે છે, એટલે એ દંડ એ દાંડીને એ ચક્રને અથવા એ ચક્ર કેના ઉપર આધારિત છે? તો નીચે ખીલ્લી હોય, એક પિન જેવું હોય જેના ઉપર એક પેલું કાર્ટ વ્હીલ ફરે। આ પહેલા છે ને ઘડો બનાવવાનો પ્રોસેસ તમે યુટ્યુબ પર જોઈ લેજો, એટલે તમને એક વિઝ્યુઅલાઇઝેશન થાય। જમીન ઉપર એક પિન જેવું રાખે, એના પર પછી ઓલું બુલક કાર્ટનું ગાડું હોય ને એમાં એનું જે વ્હીલ હોય ને એના જેવું વ્હીલ હોય, એ વ્હીલને કુંભાર ફરાવે દાંડીથી, પછી માટીને એના ઉપર મૂકે એટલે માટી પણ ફરવા લાગે, અને પછી કુંભારે ખાલી એમ હાથ મૂકવાના હોય અને માટી ફરતી જાય એમ ઓલો ઘડાનો શેપ થતો જાય। ખ્યાલ આવે છે? તો કાર્યરૂપે તો માટી પોતે પરિણમી, માટે ઉપાદાન કારણ માટી, એની સાથે સાથે ત્યારે ત્યાં કુંભાર મોજૂદ છે, ત્યાં ચક્ર મોજૂદ છે, પેલું દંડ મોજૂદ છે, ખીલ્લી છે, જમીન આદિ છે। ખ્યાલ આવે? આ બધાને નિમિત્ત કારણ તરીકે આરોપ આપવામાં આવે છે। તો જો આપણે આન્સર વાંચીએ 388 નો, ત્રિકાળી ઉપાદાન કારણ તો માટી પોતે, અને ઘડારૂપ કાર્યની જો માટીમાં ઘડારૂપે પરિણમવાની શક્તિ તો ત્રણેય કાળ છે. ખ્યાલ આવે છે ને? એ ત્રણેય કાળ શક્તિ હોવા છતાં જ્યારે ઘડો બનાવવામાં આવ્યો ત્યારે જ માટી ઘડા રૂપે પરિણમી. તો જ્યારે ઘડો બનાવવામાં નહોતો આવ્યો ત્યારે તો માટી એક સાઈડમાં પડી હતી. ખ્યાલ આવે છે ને? તો એ માટી સાઈડમાં પડી હતી, ત્યારથી લઈને ઘડા રૂપ પરિણમવામાં શું પ્રોસેસ થયો? તો કુંભારે મેઝર્ડ માટી લીધી, કેટલો આ ઘડો બનાવવામાં કેટલી માટી જોશે માપ કરીને એને લીધી. પછી એમાં માપ કરીને પાણી નાખ્યું કે કેટલું પાણી નાખવાથી એ પર્ટિક્યુલર કન્સિસ્ટન્સી આવશે. એ પાણી નાખીને પછી એને જાણે એમ આપણે લોટ બાંધીએ, આખો એવી રીતના લોટ બાંધ્યો એનો આખો, એક ઘડાને માટીને તૈયાર કરી, માટીને તૈયાર કરી એને થોડીક વાર પલળવા દીધી, એના પછી લાવીને એને ઓલા ચાક ઉપર મૂકી અને હવે એને શેપ આપવાનું શરૂઆત કરી. ખ્યાલ આવે છે? આટલી આખો જે પ્રોસેસ થયો કે માટી એનું ડાઉ જેવું બન્યું, એક એને પલાળી, એને કેળવી અને પછી એને ચાક સુધી લઈ આવ્યા, એ બધી પૂર્વના પ્રોસેસ છે, પૂર્વ ક્ષણવર્તી પર્યાયો છે, માટીની પૂર્વ ક્ષણવર્તી પર્યાયો છે. કે આની પહેલા આ, આની પહેલા આ, આની પહેલા આ, આની પહેલા આ, એમ આખું એક ચેન તરીકે પ્રોસેસ થાય અને માટી એ સ્ટેજ સુધી પહોંચે તો જ એ ઘડા રૂપે પરિણમવામાં સક્ષમ છે. જો આખા પ્રોસેસથી ન ગઈ હોય અને સડનલી તમે માટીને લઈ આવો, એટલે ઓલી ડ્રાય માટીને વ્હીલ ઉપર માટીને રેડી દીધી, ઠીક છે, પછી કોઈએ કીધું કે અરે આમ ન થાય પાણી નાખવું પડે, તો એક આખો ઘડો લઈને પાણી નાખી દીધું, તો માટી પાણી કાંઈ પ્રપોર્શન નહીં, બધું એમ થોડી ઘડો બને. ખ્યાલ આવે છે ને? તો ઘડો બનવા માટેનો જે આખો પ્રી પ્રોસેસ હોય, એ પ્રોસેસ થયો અને ઘડો બનવાની જસ્ટ પહેલાની ક્ષણવર્તી પર્યાય, તો એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય યુક્ત માટી. ખ્યાલ આવે છે ને? અનંતર એટલે શું? અંતર રહિત, એટલે જ્યારે ઘડો બન્યો એની જસ્ટ પહેલાની, અંતર રહિત. અનંતર પૂર્વ, પૂર્વ એટલે પ્રીવિયસ, ઉત્તર એટલે પછીની, પૂર્વ અને ઉત્તર, પૂર્વ એટલે પ્રીવિયસ, ઉત્તર એટલે પછીની. તો અનંતર પૂર્વ ક્ષણ, જસ્ટ પ્રીવિયસ ક્ષણ વર્તી પર્યાય, કોની પર્યાય? કે માટીની. ખ્યાલ આવે છે ને? તો ઘડો બનવાની જસ્ટ પ્રીવિયસ મોમેન્ટ સુધી એ માટી પહોંચી. કેવી રીતના પહોંચી? કે ઓલા બધા પ્રોસેસ થ્રુ પાસ થઈને પહોંચી, તો જ. હવે એ પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો અભાવ થયો ત્યારે આ પર્યાય ઉત્પન્ન થયો છે ને? આપણે દ્રવ્યના દ્રવ્યગુણના દ્રવ્યગુણ પર્યાયના પ્રોસેસમાં જોઈએ છે ને કે દરેક સમયે પૂર્વ પર્યાયનો વ્યય થાય છે અને નવીન પર્યાયનો ઉત્પાદ થાય છે. બસ એવી જ રીતે આ માટી દ્રવ્યમાં એ પૂર્વ પરક્ષણવર્તી પર્યાયનો વ્યય થયો અને આ નવીન પર્યાયનો ઉત્પાદ થયો, એ નવીન પર્યાયમાં માટી ઘડા રૂપે પરિણમી. ખ્યાલ આવે છે? તો જો ઉપાદાન કારણના ત્રણ ભેદ આપણે પરિભાષામાં જોયા હતા ને, એક તો માટીમાં ત્રણે કાળ ઘડા રૂપે પરિણમવાની શક્તિ હોવાથી તેને ત્રિકાળી ઉપાદાન કહે છે. બીજું, એ માટી જે આ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયના પ્રોસેસ થ્રુ ત્યાં પહેલાની ક્ષણમાં પહોંચી, એ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. અને ત્રીજું, એ પર્યાયનો અભાવ થઈને આ મોમેન્ટમાં માટી ઘડા રૂપે પરિણમી, તો એને કહેવાય એ સમયની યોગ્યતા. તો જો આપણે ફરીથી ઓલો પહેલો પોઈન્ટ વાંચીએ, 388 ક્વેશ્ચન, એનો આન્સર, ત્રિકાળી ઉપાદાન કારણ તો માટી અને ઘડારૂપ કાર્યની અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય યુક્ત માટી એનો અભાવ તથા ઘડારૂપ વર્તમાન પર્યાયે પરિણમવાની યોગ્યતા. આ માટી આ બંને ક્ષણિક ઉપાદાન કારણ, એક ત્રિકાળી ઉપાદાન કારણ અને બે ક્ષણિક ઉપાદાન કારણ, ત્રિકાળી ઉપાદાન કારણ એ માટીની હંમેશાની યોગ્યતા. ક્ષણિક ઉપાદાનમાં એક તો અનંતર પૂર્વક ક્ષણવર્તી પર્યાય કે માટી બધા પ્રોસેસ થ્રુ ત્યાં સુધી પહોંચી, અને બીજું કે માટીની તે સમયની યોગ્યતા. બરાબર, આટલા તો થયા ઉપાદાન કારણ. હવે ઘડો બન્યો એમાં નિમિત્ત કારણ કોણ? તો ઘડો કરવામાં રાગવાળો કુંભાર, ક્રિયાવાન ચાક અને દંડાદી પ્રેરક નિમિત્તો છે. જો ફરીથી ઘડો બનવાનો પ્રોસેસ શું થયો કે પેલા જમીન ઉપર પેલી ખીલી છે, ઓલું ચક્ર જેવું છે, તો પહેલા તો કુંભાર એક દાંડી લીધી, એક સ્પોકમાં ભરાવી અને એને જોરથી ફરાયું. હા, તો એ કુંભારને પહેલા તો વિકલ્પ થયો કે ભાઈ મારે ઘડો બનાવવો છે, એટલે કુંભારમાં રાગ થયો, ઈચ્છા થઈ. પછી કુંભારે ગમન કર્યું, પેલા દંડ એટલે લાકડી, એ લાકડીને સ્પોકમાં ભરાવીને ફરાવી, એટલે દંડે પણ ગમન કર્યું, પેલા ચક્રએ પણ ગમન કર્યું. ખ્યાલ આવે છે? આ ત્રણ વસ્તુ એ તો ગમન પણ કર્યું અને કુંભારે ઈચ્છા પણ કરી, એટલે આ ત્રણ એને પ્રેરક નિમિત્ત કહેવાય છે. આ ત્રણને પ્રેરક નિમિત્ત કહેવાય છે. અને જો નીચે આગળ ચાકની ખીલી, એ જમીન ઉપર જે ખીલી છે જેના ઉપર પેલું ચક્ર રહેલું છે જેને આપણે આમ ફરાવીએ છીએ, તો એ ખીલી તો સ્ટેશનરી છે, જમીન પણ સ્ટેશનરી છે, પછી આ આકાશ સ્ટેશનરી છે, કાળ દ્રવ્ય જે નિશ્ચય કાળ એ પણ સ્ટેશનરી છે, ધર્મ અધર્મ દ્રવ્ય, ખ્યાલ આવે છે? બધા સ્ટેશનરી છે અને ઈચ્છા વગરના છે. માટે ચાકની ખીલી, કાળ, આકાશ, ધર્મ અધર્મ, નીચેની જમીન, આ બધા ઉદાસીન નિમિત્તો છે, કારણ કે તેઓ ગમન ક્રિયા રહિત તેમજ રાગ રહિત છે. ખ્યાલ આવે છે બધાને? જો કુંભારે ઘડો બનાવ્યો તેમાં ઉપાદાન કારણ તો માટી. શોર્ટમાં આન્સર આપવો હોય તો ઉપાદાન કારણ માટી, ડિટેલમાં આન્સર આપવો હોય તો એનો ત્રિકાળી ઉપાદાન માટીની હંમેશાની યોગ્યતા, આખા પ્રોસેસ થ્રુ પાસ થઈને ત્યાં સુધી આવી તે તેની અનંતર પૂર્વક ક્ષણવર્તી પર્યાય અને એ સમયની યોગ્યતા, એ બે ક્ષણિક ઉપાદાન કારણ. તો આટલું તો થયો ઉપાદાનનો સેક્શન કે જે માટીની બોર્ડર લાઇનમાં છે, માટીના કાર્યક્ષેત્રમાં છે. એના સિવાય ત્યાં બીજા કયા કયા દ્રવ્યો મોજૂદ હતા? તો કુંભાર મોજૂદ હતો, પેલો ચક્ર મોજૂદ છે, પેલું દંડ આદિ મોજૂદ છે. આ બધા નિમિત્ત કારણો, એ બધા નિમિત્તોનું પેલું ઘડા બનાવવામાં કાંઈ જ કોન્ટ્રીબ્યુશન નથી, એ આપણે પહેલા સેટ કરી નાખ્યું. ખ્યાલ આવે છે? એ સેટ કર્યા પછી હવે વિકલ્પ આવ્યો કે અચ્છા આટલા બધા નિમિત્તો છે તો એને ક્લાસિફાય કેવી રીતના કરવા? તો એને ક્લાસિફાય કરવાની એક પદ્ધતિ કાઢી કે જે જે નિમિત્તમાં ગમન ક્રિયા થાય છે અથવા ઈચ્છા આદિ થાય છે તેને પ્રેરક નિમિત્ત કહો, અને જેમાં કાંઈ નથી થતું તેને ઉદાસીન નિમિત્ત કહો. એટલે ઉપાદાન એની જગ્યાએ છે. ખ્યાલ આવે છે? કાર્ય આખું ઉપાદાનમાં થયું. આવે નિમિત્તનો પાર્ટ છે, તેમાં બે ભેદ પાડ્યા કે એક જે ગમન ક્રિયા કરે છે અને ઈચ્છા કરે છે તે પ્રેરક નિમિત્ત, અને બીજું જે ગમન નથી કરતું, ઈચ્છા આદિ નથી કરતું તે ઉદાસીન નિમિત્ત. ખ્યાલ આવે બધાને? જો એક બીજું એક્ઝામ્પલ લઈને સમજે, આ સિદ્ધાંત આપણને જડબે સલાક બેસી જવો જોઈએ હૃદયમાં. સમજો, હું મારે અહીંયાથી મંદિરજી દર્શન કરવા જવું છે, બરાબર? તો કાર્ય શેમાં થશે? આ જીવ દ્રવ્યને મંદિરમાં દર્શન કરવા જવું છે. તો ગમન, અહીંથી ત્યાં મંદિર સુધી જવાનું ગમન, એ ગમનનું કાર્ય કયા દ્રવ્યમાં થયું? તો જીવ દ્રવ્યના પોતામાં થયું. ખ્યાલ આવે છે? એટલે શોર્ટમાં કેવું હોય તો ઉપાદાન કારણ કોણ? તો જીવ દ્રવ્ય પોતે. તો ત્યારે નિમિત્ત કારણ કોણ છે? જો પહેલા શોર્ટમાં લઈ લે તો નિમિત્તમાં, સમજો ગાડીમાં જઈએ તો ગાડી નિમિત્ત છે, પગે ચાલતા જઈએ તો રસ્તો નિમિત્ત છે. ખ્યાલ આવે છે? તો આ તો નિમિત્ત કારણ થયા. આપણે અહીંથી મંદિરજીમાં દર્શન કરવા જવું છે તો ઉપાદાન કારણ જીવ પોતે અને નિમિત્ત કારણ ગાડી કે રસ્તા આદિ બધું. હવે જો એમાં ભેદ પાડવો હોય નિમિત્તોમાં, જો ઉપાદાન કારણ હું જીવ, હવે એમાં ત્રિકાળીને ક્ષણિક જોશું, નિમિત્ત કારણ કોણ છે? કાં તો ગાડી કાં રસ્તા આદિ બધું, ચપ્પલ આદિ બધું સમજવું, ખ્યાલ આવે છે ને? તો હવે આમાંથી ગમન કરવા વાળા કયા નિમિત્તો છે? કે ગાડી, ચપ્પલ આદિ એ બધા ગમન કરે છે, માટે એને પ્રેરક નિમિત્ત કહેવાય છે. રસ્તો છે તો હંમેશા સ્ટેડી છે, ખ્યાલ આવે છે ને? એટલે એને ઉદાસી નિમિત્ત કહેવાય છે. આ ધર્મ દ્રવ્ય જે પર્ટિક્યુલર ટાઈમ કાળ દ્રવ્ય જે મને નિમિત્ત થશે અહીંથી ત્યાં મંદિર સુધી જવામાં, એ બધા દ્રવ્ય ઉદાસી નિમિત્ત છે. અને ગાડી, ચપ્પલ, પેટ્રોલ આદિ બધું જે ગમન કરે છે, આ શરીર, આ શરીર પણ જીવ સાથે ગમન કરશે ને મંદિર જવામાં. શરીર કઈ જીવને લઈ જતું નથી, ખ્યાલ આવે છે? પણ જ્યારે જ્યારે જીવ મંદિરજી આદિના દર્શન કરવા જશે ત્યારે શરીર પણ સાથે જશે, આ કપડા સાથે જશે, તો એ બધા પ્રેરક નિમિત્તો છે. ખ્યાલ આવ્યો હશે? જો ઉપાદાનને પણ સમજી લઈએ કે આ જીવને દર્શન કરવા જવું છે, તો સૌથી પહેલું તો જીવમાં ત્રણેય કાળ મંદિર જઈને દર્શન કરવાની શક્તિ હોવી, એ શક્તિને કહેવાય ત્રિકાળી ઉપાદાન. ખ્યાલ આવે છે? એવું હોવા છતાં જ્યારે વિકલ્પ આવે ત્યારે જ મંદિર જવાનું કાર્ય થાય છે ને. તો મંદિર જવા માટેની પૂર્વ તૈયારી, હવે અહીંયાથી નીકળા, મંદિર 1 કિલોમીટર દૂર છે, તો પહેલા 100 મીટર, 200 મીટર, 300 મીટર આદિ જગ્યાએ ગમન કરીને પછી મંદિર પહોંચશું ને. એવું તો નથી કે અહીંયાથી ડાયરેક્ટ અદ્રશ્ય થઈને સીધા મંદિરમાં પ્રગટ થયો જીવ. એવો ક્રમ ભંગ થઈને તો કાર્ય થતું નથી, ખ્યાલ આવે છે? તો અહીંથી જીવ નીકળો, પહેલા એનું 100 મીટર ગમન થયું, 200 થયું, 300 થયું, એ આખા રસ્તામાં ગમન થતા થતા મંદિરના દરવાજા સુધી પહોંચ્યો, તો એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનો જીવ. ખ્યાલ આવ્યું? જીવમાં ત્રણેય કાળ શક્તિ હોવી ત્રિકાળી ઉપાદાન. આટલો બધો પ્રોસેસ થઈને મંદિરના દરવાજા સુધી પહોંચ્યો કે અનંતર પૂર્વ ક્ષણવર્તી શક્તિવાળો જીવ. અને બસ હવે મંદિરમાં જઈને આ ગેટ પર છે, એ ગેટ પર હોવાનો અભાવ, અને અંદર ડગલું મૂકવું, અંદર ડગલું મૂક્યું એને કહેવાય તત્ સમયની યોગ્યતા. આટલો આખો પાર્ટ તો ઉપાદાનના કાર્યક્ષેત્રમાં છે, ઉપાદાનની બોર્ડરમાં છે. બાઉન્ડ્રી લાઈન બનાવીએ, જીવની બાઉન્ડ્રી કઈ અને પર પદાર્થની બાઉન્ડ્રી કઈ, ખ્યાલ આવે છે ને? તો જીવની બાઉન્ડ્રીની અંદર જે જે હોય તેને તો ઉપાદાન કારણ કહેવાય છે. તો ત્રણેય કાળ શક્તિ હોવી, આખા પ્રોસેસ થ્રુ પાસ થઈને મંદિરના દરવાજા સુધી પહોંચવું એ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનો જીવ, અને બસ મંદિરમાં ડગલું મૂક્યું ને ભગવાનની સામે ઉભા રહીને દર્શન કર્યા એને કહેવાય તત્ સમયની યોગ્યતા. હવે ત્યારે નિમિત્ત કોણ હતું? તો ત્યારે તૈયાર થયા, કપડાં આદિ પહેર્યા, પછી ચપ્પલ આદિ પહેર્યા, ગાડીમાં બેઠા, ગાડીને સ્ટાર્ટ કરી, પેટ્રોલ આદિ, રસ્તો આદિ, આ બધા જ નિમિત્ત કારણ છે, ખ્યાલ આવે છે? તો આ બધામાં જે જે ગમન કરે છે એ ગમન કરવાવાળા બધા પ્રેરક નિમિત્ત છે, અને જે જે ગમન નથી કરતા, એક જગ્યાએ સ્ટેડી છે અને વિકલ્પ આદિ પણ નથી કરતા, ઈચ્છાદી નથી કરતા, એ બધા ઉદાસીન નિમિત્ત છે, ખ્યાલ આવે છે? પ્રેરક નિમિત્તનો ઉપાદાનમાં કાર્ય કોઈ જાતનું કોન્ટ્રીબ્યુશન નથી, ખ્યાલ આવે છે? ઉપાદાન માટે તો બધા જ નિમિત્ત ઉદાસીન જ છે, ઉપાદાન માટે બધા નિમિત્ત ઉદાસીન છે. એટલે કે જીવને દર્શન કરાવવા માટે એકે નિમિત્ત કાર્યકારી નથી. જીવ ત્યાં જાય મંદિરમાં અને હવે ગેટ સુધી પહોંચ્યો અને વળી એને કંઈક વિકલ્પ આવ્યો કે ના પહેલા ઓલું કરી લે, તો વળી પાછો આવી જાય, ખ્યાલ આવે છે? અથવા ચલો મંદિરની સામે, ભગવાનની સામે પણ ઉભો છે અને ત્યારે જીવને જ કંઈક બીજા વિચાર આવી જાય તો દર્શન ન થાય, તો આ ગાડી, મકાન આદિ, આ ગાડી, કપડાં, શરીર આદિ બધાએ શું કોન્ટ્રીબ્યુશન કર્યું, ખ્યાલ આવે છે ને? એટલે દર્શન કરવાના કાર્યમાં તો આ પ્રેરક નિમિત્તો કે ઉદાસીન નિમિત્તો બધા ઉદાસીન જ છે, પણ જે બધા નિમિત્તો છે એમાં ભેદ પાડવા માટે જે ઈચ્છાવાન અને ક્રિયાવાન છે તેને પ્રેરક કહેવાય છે, અને જે ઈચ્છાવાન ને ક્રિયાવાન નથી તેને ઉદાસીન નિમિત્ત કહેવાય છે. જો આજે આપણે શું જોયું, આજે આપણે નિમિત્તનું સ્વરૂપ થોડું વધારે ડિટેલમાં જોયું, 5 મુદ્દાઓથી, તેની પરિભાષા, નિમિત્તના બીજા સિનોનિમ્સ, નિમિત્તની વિશેષતાઓ, નિમિત્તને જાણવાનો ઉદ્દેશ અથવા પર્પસ, અને નિમિત્ત અકર્તા છે એમ ઠોસ રીતે સાબિત કરવું, એના સિવાય આપણે નિમિત્તના બે ભેદ જોયા, ઉદાસીન નિમિત્ત અને પ્રેરક નિમિત્ત. જે ઈચ્છાવાન અને ક્રિયાવાન છે એ નિમિત્તને પ્રેરક નિમિત્ત કહેવાય છે, અને જે ઈચ્છાવાન અને ક્રિયાવાન નથી તેને ઉદાસીન કહેવાય છે. અને એનું એકાદ આપણે ઉદાહરણ જોયું. આનાથી આગળનો વિષય જે છે, હજી હવે ઉદાસીન નિમિત્ત અને પ્રેરક નિમિત્ત બધા સમાન જ છે, અને બીજા અમુક એક્ઝામ્પલ નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું છે એ બધું આપણે આવતા ક્લાસમાં ફરી આગળ જોશું. અત્યારે અહીંયા જીનવાણી સ્તુતિ લઈએ છે. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દે તુમ લોક. બોલો જીનવાણી માત નો જય હો.